તારીખ 12/7/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 62 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 22
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 62મું પત્ર ચાલે છે પાનું 188 ધર્મ ધ્યાન નો વિષય ચાલ્યો કાલે સ્વાધ્યાયમાં. એ ધર્મ ધ્યાન ઉત્કૃષ્ટ થાય છે ત્યારે તેને તે જાતિમાં શુદ્ધતા, નિર્મળતા, ઉજ્જવળતા વધી જવાથી એને શુક્લ ધ્યાન કહે છે. શુક્લ એટલે ઉજ્જવળ, એકદમ શુદ્ધ. અને એ શુક્લ ધ્યાનથી કેવળ જ્ઞાનની પરમાત્મા દશા પ્રગટ થાય છે. ધર્મ ધ્યાન ગ્રસ્થવાસમાં પણ થઈ શકે છે, ભલે એ જઘન્ય ભૂમિકામાં છે, પણ જાતિ તો કેવળ જ્ઞાનની યથાખ્યાત ચારિત્રની છે. એ ધર્મ ધ્યાનમાં ચાર ભાવનાથી વિભૂષિત થવું, ભૂષિત થવું એટલે સ્વાભાવિમાન થવું સંભવે છે. મૂળ ભૂષિત શબ્દ છે, પછી એને પ્રત્યય આગળ લાગે છે તો આભૂષિત, વિભૂષિત એમ બોલાય છે. આભૂષણ એવો શબ્દ પણ નીકળ્યો છે, એ મૂળ તો ભૂષિત શબ્દ છે. એટલે સ્વાભાવિમાન થવું, એ ચાર પ્રકારના ભાવોથી એ ધર્મ ધ્યાનની શોભા છે. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ. કાલે આપણે એના ઉપર સ્વાધ્યાય ચાલ્યો છે, ફરીને સંક્ષિપ્તમાં લઈએ. મૈત્રી એટલે જગતના સર્વજીવો પ્રત્યે નિર્વેર બુદ્ધિ થવી, કોઈના પ્રત્યે પણ વેર ન રહેવું, એને મૈત્રી ભાવના કહે છે. અથવા બધા જ પ્રત્યે એક સરખો પ્રેમ રહેવો. જગતના બધા જીવો આત્મા છે, અને આત્મા છે એટલે કે ગુણ ભંડાર છે. સ્વભાવમાં તો દિવ્ય ગુણો છે ને, એ બધા ગુણ ભંડાર છે. એ દ્રષ્ટિએ જુઓ તો બધા પ્રત્યે પ્રેમ દેખાય. બેનશ્રીનું એક બહુ સારું વચનામૃત છે, એ કાલે સ્વાધ્યાય પછી યાદ આવ્યું કે અમે તો બધાને પરમાત્મા દેખીએ છીએ, અમે તો બધાને સિદ્ધ સ્વરૂપે જ દેખીએ છીએ. એ ભલે ને પોતાને ગમે તેમ માનતા હોય, કોઈ પોતાને પુરુષ માને છે, કોઈ સ્ત્રી માને છે, કોઈ મિત્ર માને છે, કોઈ વેરી માને છે, કોઈ સગો માને છે, કોઈ કાંઈ માને છે, કોઈ ગમે તે માને નહીં પોતાને. અમે તો બધાને સિદ્ધ સ્વરૂપે જોઈએ છીએ. તો ત્યાં સુધી કે માથાનો વાઢ ના હોય તો તે જા કેટલી બધી ઉદાર દ્રષ્ટિ છે, એને ઉદાત્ત દ્રષ્ટિ કહેવાય છે સાહિત્યની ભાષામાં. ઉદાર ને ઉદાત્ત દ્રષ્ટિ કહે છે. ઊંચી ઉદારતા એને ઉદાત્તપણ કહે છે. કાંઈ ગણવું નહીં ને, માથું વાઢવા હોય તો એનું કાંઈ ગણવું નહીં. બોલો, કાંઈ જેવી તેવી વાત છે. આ ભાવનામાંથી, આવી મૈત્રી ભાવનામાંથી વિતરાગતા પેદા થાય છે. વિતરાગતાની ઉત્પત્તિ આવી રીતે થાય છે. ગમે તેવો વેરી હોય, વેરભાવ રાખનારો હોય, વેરી હોય એટલે એ વેરભાવ રાખનારો હોય, આને પોતાને વેર નથી, એને સિદ્ધપણે જુએ છે. વર્તમાન પર્યાયનું જ્ઞાન એવી રીતે કરે છે જ્ઞાની કે વર્તમાનમાં પોતાના મૂળ સ્વરૂપને ભૂલેલો છે, એટલે એની દશા એવી થઈ જાય છે. પોતાના સ્વરૂપને ભૂલવાને કારણે એની દશા એવી થઈ જાય છે, બાકી મૂળ સ્વરૂપે તો જે છે એ છે, એટલે એની દશા અને મુખ્યતા એ આપતા નથી. દશાનું જ્ઞાન નથી એમ નથી, સમજે છે, એના ભાવને સમજે છે, એના ઈરાદાને સમજે છે, પણ એ ભાવ એની પાસે એના. અમે તો બધાને સિદ્ધપણે જોઈએ સજા. એવી જ્ઞાનીની દ્રષ્ટિ હોય છે, એવી એમની વિશાળતા હોય છે, અને તેથી તેમને ધર્મ ધ્યાન લાગે છે. ધર્મ ધ્યાનમાં ઉપયોગ અંદરમાં સ્થિર થાય છે. શું થાય છે? એ ઉપયોગ એમને સ્થિર નથી થતો. જ્યારે ઉપયોગ ક્યાંય બંધાતો નથી ત્યારે સ્થિર થાય છે. ક્યાંય બંધાય, પરિણામ ક્યાંય બંધાય તો અંદરમાં આવે નહીં. એટલે ક્યાંય બંધાતા નથી. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કે છે, કાળ ભાવ, કાળ ભાવમાં ક્યાંય પોતે આશ્રય લેતા નથી. પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના આલંબન લે છે, પરમનું આલંબન છોડે છે અને સ્વનું આલંબન લે છે, ત્યારે ધર્મ ધ્યાન થાય છે. અલૌકિક ગુણો છે આ બધા. હા, દ્રવ્ય દ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટે ત્યારે થાય. કેમ કે સર્વ જગતના જીવો સમાન થયા, વિતરાગતામાં સંભાવ છે, વિતરાગતામાં સંભાવ છે, રાગે નથી અને દ્વેષે નથી. મૈત્રીનો રાગ કરવો એમ નથી આયા, એટલે નાસ્તિથી વાત લીધી. નિર્વૈર બુદ્ધિ, એ કેમ નિર્વૈર બુદ્ધિ લીધી? વાત તો બે, એક જ મૈત્રી ભાવના બે પડખા છે, બધા પ્રત્યે પ્રેમ અસ્થિથી, નાસ્તિથી કોઈના પ્રત્યે વૈરનો અભાવ, વૈર નહીં હોવું તે વાત એકની એક છે. પડખા એના બે છે, પાસા બે છે. આ એક પાસું લીધું શું કરવા? જીવને ક્યાંય ને ક્યાંય તો કોઈને ને કોઈની સાથે તો દ્વેષભાવ થાય જ છે, દ્વેષનો પ્રસંગ બને જ છે, બનેલો જ હોય છે. નથી બનેલો હોતો એવું બનતું નથી. હવે જેની સાથે બેનો દ્વેષનો પ્રસંગ, ત્યારે એને એનો દોષ જોયો અથવા એને પોતા પ્રત્યે કરેલો અન્યાય જોયો, કાંઈ ને કાંઈ એવું જોયું ને, એને દ્વેષ થવાનું કોઈ કારણ તો સામે એને મળ્યું છે. એ કારણ માનો કે સાચું છે, તો એ વાર ખોટું પણ હોય છે, પોતાની પણ ભૂલ હોય છે, પણ માનો કે સાચું છે તો પણ એ કારણ છે, સ્થાયી કારણ નથી. એ સામા જીવની ક્ષણિક પર્યાય છે. અને એ માણસ એવો જ છે, એવું જે બંદરમાં પૂર્વગ્રહથી પક્કડ થાય છે, અભિપ્રાય બંધાઈ જાય છે, એને શલ્ય કહે છે. એ શલ્ય જીવને રોકી રાખે છે, જીવના પરિણામને ત્યાં રોકી રાખે છે. પરિણામે ફળ સ્વરૂપે એ પરિણામ ત્યાંથી ઉખડતા નથી ત્યાં સુધી એ પોતા બાજુ કામ કરી શકતા નથી. આગળ વધવામાં શલ્ય છે એ અવરોધ થઈ ગયો, પ્રતિબંધ થઈ ગયો. એટલે વિચારી જોવું જોઈએ કે અત્યાર સુધીમાં મારે જેની જેની સાથે સંબંધો થયા, ઉદયો થયા, એમાં ક્યાંય કોઈના પ્રત્યે મારે રહી ગયું છે કાંઈ? મારો અભિપ્રાય રહી ગયો છે કે આવો છે એ? મારું શલ્ય મને કામ નહીં કરવા દે. મારો કોઈના માટે ન રાખો. કેમ કે બધાના પરિણામ બદલતા છે. જે બદલતી ચીજ છે એને તમે સ્થાયી અથવા ધ્રુવ માનો તો તમારી ભૂલ છે કે નહીં? એ તો એક સિદ્ધિ ચોખ્ખી ભૂલ છે. અને બીજી કે સ્વરૂપે એ પરમાત્મા છે એ તો તમે જોતા જ નથી, એ બીજી ભૂલ છે, પર્યાય દ્રષ્ટિની બીજી ભૂલ છે. અને પર્યાયને સ્થાયી માને એ પણ ભૂલ છે, એમ બે ભૂલ થઈ. હાસ તો રખાય જ ને. ફલાણા ભાઈ કેવા છે કે અત્યારે કેવા હોય શું ખબર પડે, એમ આપણે કહી શકીએ કે નહીં? અમારે કોઈ વાર કોઈ પ્રસંગ બી ન હોય પણ અત્યારે એવા જ હોય એવું કેમ કહેવાય? એટલે કોઈ પાકો પરમેનન્ટ અભિપ્રાય કોઈના માટે રાખવો એ આપણા હિતમાં નથી, આપણા અહિતમાં છે. આપણે તો આપણું હિત અહિત સમજવું છે, શું એ આપણા હિતમાં નથી. એ વખત પણ ખોટો હોય શકે, આપણી ભૂલ હોય શકે અભિપ્રાય બાંધવામાં, ન હોય આપણને રાગદ્વેષ થયો હોય ને આપણે અભિપ્રાય બાંધી લીધો હોય, ભૂલ આપણી હોય, આપણી ભૂલ આપણને પકડાણી ન હોય, બને કે ન બને, તો માટે એક સિદ્ધાંત કરી નાખો, કોઈના માટે કોઈ અભિપ્રાય નહીં. બધા જીવો પરિણમતા પલટતે પર્યાય વાળા છે, ક્યારે કોઈ જીવ કેવી રીતે પલટે આપણા અભિપ્રાયના આધીન થોડા કોઈ પરિણમવા નથી રહેવાના છે. આપણે શું કરો, આપણને નુકસાન કરો? અભી એસે હૈ લેકિન હમેશ કે લીએ એસે એસા નહીં રખના હૈ. હમારે એક પ્રકાર બના થા આપ બતા દે, આપ સમજ લેના ઇસ પર સે કેસે કૈસે સમજના ચાહીએ, કૈસે પરિણમન હોના ચાહીએ. એસે હી કોઈ જીવ, કુછ બેંસરી કા વિરોધ કર રહા થા, બહોત કડા વિરોધ કરતા થા, હમ ઇસ વિરોધ કા વિરોધ અવશ્ય કરતે થે. ક્યા હમ ઇસ વિરોધ કા વિરોધ અવશ્ય કરતે થે, સાથ સાથ એસા કહેતે થે કે ઉસમેં વિરોધ કરને કી જો તાકત હૈ, શક્તિ હૈ, અગર વો તાકત વો જ્ઞાની કે ગુણગ્રામ કરને મેં લગા દે, જ્ઞાની કે બહુમાન કરને મેં, ભક્તિ કરને મેં લગા દે, તો વહી વ્યક્તિ કો હમ સિર પે ઉઠાએંગે. ક્યા વહી વ્યક્તિ કો હમ સિર પે ઉઠાએંગે. હમકો વ્યક્તિ સે કોઈ પ્રેજ્યુડાઇસ નહીં હૈ, લેકિન ઇસકા વિરોધ, उसका हमको विरोध आता है क्योंकि हमको बेंसर के प्रति अनुराग है. इसलिए फिर भी कोई परमानेंट बात नहीं है वो. जब जब हम मिले हैं बहुत सज्जनता से बातचीत हुई है, साथ में खाना खाया है, उनका स्वास्थ्य की खबर अंतर पूछी है, उनको वो भी मालूम नहीं है कि इनका विरोध को हमको कितना विरोध परिणाम में होता था वो भी मालूम नहीं पड़ने दिया है, और कुछ तबीयत उसका ठीक नहीं था तो हम बोले कि कुछ ऐसी दवाई करना, ऐसा इलाज करना तो ठीक हो जाएगा, आपको भी नहीं साटा हो जाएगी, ऐसा तो ऐसे व्यक्तिगत विरोध नहीं होता है, नहीं होना चाहिए. वो विरोध का विरोध इसलिए वो विरोध टल जाए, ऐसा इसके पीछे अभिप्राय है. क्या अभिप्राय है? कि इसका विरोध टल जाए, इसका विरोध मिट जाए, इससे ज्यादा कोई बात नहीं. इसको कोई नुकसान हो, इसको कोई तकलीफ हो, ऐसा कोई द्वेष नहीं होता है इसके पीछे. क्या कह रहे थे? ठीक है, ठीक है. वो जाता है मध्यस्थ और उपेक्षा में, चौथी भावना में जाता है कि अगर कोई ठीक नहीं कर रहे हैं तो अपन उदास हो जाए, શુદ્ધ સમદ્રષ્ટિના બળવીર્યને યોગ્ય થવું. શુદ્ધ સમદ્રષ્ટિ એટલે એને દ્રવ્ય દ્રષ્ટિએ જોવું, અને દ્રવ્ય દ્રષ્ટિના પુરુષાર્થને યોગ્ય થવું, એમ ચોથી ભાવનામાં કહે છે. ચોથી ભાવનાની વાત ચાલી દે. શુદ્ધ સમદ્રષ્ટિના બળવીર્યને પોતાના પુરુષાર્થને યોગ્ય થવું, એવું આપણને પુરુષાર્થ પ્રગટે કે એનામાં પણ આપણે પરમાત્માના દર્શન કરીએ, એના પરમાત્માને જોઈએ, એવો પુરુષાર્થ આપણો હોવો જોઈએ. મુનિરાજ છે, એના ઉપર ઉપસર્ગ કરનારા હોય છે, એ કેવી રીતે ધ્યાનમાં રહેતા છે કે શુદ્ધ સમદ્રષ્ટિનો પુરુષાર્થ છે એની પાસે, કાંઈ હલતા નથી, કાંઈ હલતા નથી, એમને વિતરાગ ભાવે રહી જાય છે, એકદમ વિતરાગ ભાવ મારીએ છીએ, જ્ઞાતા દ્રષ્ટા ભાવ મારીએ છીએ. સૂર્યના પ્રકાશમાં બધા પોતપોતાની રીતે દિવસ ગુજારે, સૂર્યને શું લેવા દેવા, બસ પોતે જ્ઞાન સૂર્ય થઈને બેસી જાય કે હું તો જ્ઞાન સૂર્ય છું. જ્ઞાનના પ્રકાશમાં ગમે તેવા પ્રતિબિંબ પડો, મારું જ્ઞાન નિર્લેપ છે. પ્રતિબિંબ આવશે અને જશે, પ્રતિબિંબ આવશે અને જશે, મારું જ્ઞાન એમ નેમ રહી જશે, એમાં એને કાંઈ થવાનું નથી. બસ એટલું જ, એવું જ છે ખરેખર તો. જે કાંઈ બાહ્ય પરિસ્થિતિ છે એ તો જ્ઞાનનું જ્ઞેય જ છે, એ પ્રતિબિંબ આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, જ્ઞાન એમ નેમ રહી જાય છે. અને જુઓ અત્યાર સુધીમાં અનંત પ્રસંગો થઈ ગયા, અનેક પ્રકારના અનંત પ્રકારના અનંત પ્રસંગો થઈ ગયા, જ્ઞાન એમને રહી ગયું છે કે નહીં નિર્લેપપણે? બસ વર્તમાનમાં એમ જોવું, વિચારવું નહીં, પણ જ્ઞાનને એમ જોવું, જોવું ને અવલંબવું, એનું આલંબન લેવું. નક્કી કરવામાં તો શું છે, જ્ઞાન તો જેવું છે એવું જાણશે, જેવું છે એવું જાણવું એ જ્ઞાનનો સ્વભાવ છે, એમાં દોષ નથી. પણ જેવું છે એમાં શું છે કે એ એક અસ્થાયી ભાવ છે, એમ પણ જેવું છે એવું એમાં એ વાત આવી જાય છે કે અસ્થાયી ભાવ છે, એમાં ભૂલ કરે એને સ્થાયી પણ આપે તે શલ્ય છે એમ. એની પર્યાય સારી રહે ને નહીં સારી રહે, આપણે અભિપ્રાય બાંધીને પૂર્વગ્રહ રાખીને કામ શું છે? કોઈ પણ અન્ય વ્યક્તિ બીજો જીવ છે એ આપણે શું લેવા દેવા એ કયો છે? પછી શું કરવા પૂર્વગ્રહ રાખવો? કોઈ પણ પ્રકારનો, કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ શા માટે? પૂર્વગ્રહને અંગ્રેજીમાં પ્રેજ્યુડાઇસ કહે છે, અંડર પ્રેજ્યુડાઇસ. કોઈ પણ પ્રકારનું થિંકિંગ હોય તો એ ન્યુટ્રલ થિંકિંગ નથી હોતો, નિષ્પક્ષ થિંકિંગ નથી હોતો. એટલે જો તમે પૂર્વગ્રહ બાંધ્યો હોય તો પક્ષ બંધાવવાનો, અને પક્ષ બુદ્ધિએ તમે જોવાના, એટલે તમારું જે વિચારધારા છે એ ન્યુટ્રલ નિષ્પક્ષ નહીં રહે, અને પક્ષપાતનો દોષ તમને છે. સામે વ્યક્તિના પરિણામ તો એની યોગ્યતા પણ પ્રમાણે પરિણામ માને છે, પક્ષપાતનો દોષ તમને છે. પછી વિરુદ્ધનો પક્ષપાત હોય કે અનુકૂળતાનો પક્ષપાત હોય, દોષ તો તમને થવાનો છે. પક્ષપાત અનુકૂળ છે તો રાગ થશે, પ્રતિકૂળ છે તો દ્વેષ થશે. તો એ શલ્ય રાગદ્વેષને પકડી રાખે છે, જીવના પરિણામને રાગદ્વેષમાં પકડી રાખે છે, શલ્ય છે. એ વાત બરાબર સમજીને નિશલ્ય થવું, તો ન થઈ શકે, પણ મોક્ષુ દશા એ પ્રયત્ન દશા છે. પ્રયત્ન તો કરવો જોઈએ ને, પ્રયત્ન ન કરે તો જ્ઞાની થાય કે દિવસે? પ્રયત્ન દશા છે ને, પ્રયત્ન સિન્સિયરલી કરવો જોઈએ. ગમે એટલો પરિચય હોય ને, અભિપ્રાય નહીં બાંધવાનો. સિદ્ધાંતિક વાત, કોઈના વિશે કોઈ અભિપ્રાય નહીં મારે. જ્યારે જે છે તેમ જાણો, પણ એ બધું અસ્થાયી છે, કોઈ સ્થાયી નથી. કોઈ પર્યાય સ્થાયી નથી, પછી શું કરો? એક સમયમાં પર્યાય પલટો મારે છે, એ વસ્તુનું સ્વરૂપ છે, એને કેમ ભૂલી જવાય?
અભિપ્રાય
નહીં બનવાનો. જો પ્રમોદ ભાવમાં આવી ગયો, તમારી વાત છે એ પ્રમોદ ભાવમાં આવી ગઈ. ગુણો કે અંશ માત્ર પણ ગુણ જોવામાં આવે તો પોતાને ખૂબ જ ગમે, ખૂબ રૂચે. મને તો એનો ગુણ ગમ્યો. હવે ગુણ ગમે એનો અર્થ શું? કે મને મને ગુણ ગમે છે, મારા ગુણ પણ ઉત્પન્ન થઈ મને ગમે છે, એમ એનો અર્થ થાય છે. જેમ તમે કોઈના પ્રત્યે દુઃખી જોઈને દયા કરો, પછી ભલે ને એ કૂતરું બકરું હોય રસ્તા ઉપર પડેલું, સગા સંબંધીની વાત તો જુદી છે. તો કોઈ પ્રાણીને દુઃખી જોઈને તમે દયા તમને આવે છે, એનો અર્થ શું? કે એવું દુઃખ મારે નથી જોતું, એમ એનો અર્થ છે. એવું સંયોગનું દુઃખ મારે પણ નથી જોતું, એમ એનો અર્થ છે. એમ કોઈના ગુણ પ્રત્યે તમને પ્રમોદ ભાવ આવે છે તો એવા ગુણ મારે જોઈએ છે, એમ એનો અર્થ છે. એમાં કઈ વાંધો નથી, પછી કઈ એને એની યાર સંબંધ નથી, તમને તમારી સાથે સંબંધ રહે છે, એમ વાત છે. એ ચાર મતો બધી વાતો સાંકળી લીધી છે એમણે. આ તો શું છે, આ ચાર ભાવના જે ધર્મ ધ્યાનના સપોર્ટર ચાર છે, આ ધર્મ ધ્યાન ઉત્પન્ન થવાના ચાર ટેકા છે, ચાર પાયા છે એના. હું તો એ બધું આ બધું બધું દિવ્ય ધ્વનિમાં કેવળ જ્ઞાનથી બધી આ વાત ચાલી આવે છે. એ ચાર ભાવનામાં તો તમને તમારા બધા સોલ્યુશન મૂકી દીધા છે. તમારો કોઈ પ્રશ્ન લાવો, તમે સર્વાંગ સમાધાન થઈ જાય ચાર ભાવનાથી. આમ હોય તો શું કરવું, તેમ હોય તો શું કરવું, ફલાણું, ચારમાંથી એકમાં આવી જવાના. તમે ચાર ખાતા એવા પડ્યા છે, બધું આવરી લે તમારો, તમારા પરિણામની બધી વાતો ચારમાં આવરી લે. કેવળ જ્ઞાન અનુસાર વાત કોને કે? કેવળ જ્ઞાનથી તો એવા વચનો નીકળ્યા છે કે એક વચનમાં આખા જગતને આવરી લે. ગુપ્ત ચમત્કાર સૃષ્ટિને લક્ષમાં નથી, કે સૃષ્ટિના બધા જીવો સ્વરૂપને ભૂલેલા છે. એક વાક્યમાં લઈ લીધા બધાને, સંસારના બધા જીવો જગત જગત આખું મૂંઝાયેલું પડ્યું છે, કોઈને સમાધાન જ થતું નથી, મૂંઝાય જ ને. એટલે એક જ્ઞાનીએ અથવા સર્વજ્ઞ તો એક વાક્યમાં આખા જગતનું જ્ઞાન છે એની પાસે. એમ ચાર ભાવના લીધી છે તો એમાં તમે કોઈ પણ પ્રશ્ન ઉઠાવો, ચાર ભાવનાની અંદર એનું સમાધાન નીકળી જશે તમને, એવી સરસ વાત છે. આગળ વધતો જ રોકે, આ માર્ગમાં પ્રવેશ કરવામાં જ રોકી લે એને. આમ તો હું છું, મુમુક્ષુતામાં પણ એક એવી લાગણી ઉત્પન્ન થાય છે, કે આ જગતના કોઈ પણ જીવ એકેન્દ્રથી માંડીને પંચેન્દ્રિય સુધીના કોઈ પણ જીવને મારા મનથી વચનથી કાયાથી કોઈ પણ પ્રકારે કોઈને પણ દુઃખ ન થાવ, દુઃખ ન પહોંચો, દુઃખનું નિમિત્તમાં મારો કોઈ પ્રકાર ન હોય. શું પછી હવે દુઃખી કરવાનો અભિપ્રાય ક્યાં રહ્યો? કોઈને પણ દુઃખી કરવાનો અભિપ્રાય ક્યાં રહ્યો? કયો એવી વિશાળ ભાવના તો આ બધી પાયામાં ઊભી થાય છે. પછી આગળ મુમુક્ષુતામાં પ્રવેશ કરી અને જ્ઞાન દશામાં આવે છે. જે પાયામાં તો ઘણી વાતો છે, એવો મજબૂત પાયો છે. કેમ કે એ પાયાના આધારે તો સિદ્ધપદ છે. આપણે મોટું મકાન જોઈએ છે પણ પાયો નથી જોઈ શકતા. પીઝાનો ટાવર જોયો, ઇટાલીમાં પીઝા કરીને સિટી છે, આડો છે, ત્યારે વાત કરી કે આનો પાયો કેવો છે એ વિચારવા જેવું છે. કે આડો છે તો પડતો નથી, સીધી ઇમારત પડી જાય જો પાયો બરાબર ન હોય તો. આ તો આડો છે તો પડતો નથી, એનો પાયો કેવો હશે? એમ જ્ઞાન દશામાં અનેક પ્રકારના ઉદય સામે આવે. પૂર્વે અપરાધ તો પોતે જ કરેલા છે ને, એ કર્મ બાંધ્યા છે, એના ઉદય આવવાના. અનેક પ્રકારના ઉદય આવે છતાં એ પાયો એવો નાખેલો હોય તો જ્ઞાન દશા જાય નહીં. એવું છે, એટલે પાયા ઉપર બહુ આધાર છે. આગળના બધા ચણતરનો આધાર પાયા ઉપર છે. આ બધી પાયાની વાતો ચાલે છે. મધ્યસ્થતા, જીતેન્દ્રિયતા, તત્વ પામવાનું ઉત્તમ, એમને તો પાયાની સેંકડો વાતો કરી છે બધા પત્રોમાં. બધી પાયાની જ વાતો ચાલે છે, મુમુક્ષુની ભૂમિકાની જ વાતો ચાલે છે. એટલે ગુરુદેવ કહેતા, કોઈ નવો આવે, ગુરુદેવ બેનશ્રી બંને, કોઈ નવો આવે તો અમારે શું વાંચવું? તો કે શ્રીમદ વાંચો. નવો આવે ને એમ કે અમારે શું વાંચવું? તો કે શ્રીમદ વાંચો. એમની પાછળ શું અભિપ્રાય છે? પાયાની વાતો એમણે જે કરી છે બહુ સારી વાતો કરી છે, તમારે વાંચવા જેવી છે. અને પાયો એવો બનાવવાની જરૂર છે, એમ એનો અર્થ થાય છે. અને અમને એ વાતો બધી સંમત છે એમ એનો અર્થ થાય છે. અમને એ બધી વાતો સંમત છે એમ એમ વાત થાય છે. એમાં આપણે સ્વાધ્યાયમાં પહેલા પણ લેતા હતા કે ભાઈ પુરુષાર્થ ન ઉપડતો હોય કે આગળ ન વધાતું હોય તો જરાક આ એક પડખું જોઈ લેવું કે ક્યાંય શલ્ય તો નથી રાખ્યું ને, કોઈના માટે કોઈ શલ્ય તો નથી રાખ્યું ને, કોઈના માટે કોઈ શલ્ય તો નથી રાખ્યું ને, બસ એ જોઈ લેવું. ના, પોતાના માટે શલ્ય રાખવાનો ક્યાં સવાલ છે? પોતાને કોઈ પર્યાય સ્થિર રહે છે, એ નહીં રહે છે, એવી ને એવી રહે છે એમ પણ નથી. આપણી અવસ્થા પણ બદલતી જાય છે. વેર તો બીજા સાથે હોય ને, આ તો નિર્વેર બુદ્ધિની વાત છે. પોતાને પોતાના સાથે થોડું વેર હોય છે કાંઈ, આ તો નિર્વેર બુદ્ધિની વાત ચાલે છે ને. વૈર બુદ્ધિ તો શલ્ય છે, પોતાને પોતા પ્રત્યે વેર ક્યાંથી હોય? એટલે એ શલ્ય રાખવાનો ક્યાં પ્રશ્ન ઊભો થાય છે? પર્યાયને સ્થાયી માની લેવામાં આવે છે એમ વસ્તુ સ્થિતિ છે એની. પોતાના પરિણામ ત્યાં પકડાયેલા રહીએ છે એટલે એની ગાંઠ પડે છે ત્યાં, વેરની ગાંઠ. એ ગ્રંથિ થઈ અને મોક્ષ માર્ગ છે એ ગ્રંથિ ભેદવાનો માર્ગ છે. ગ્રંથિ ભેદ થાય ત્યારે મોક્ષ માર્ગ થાય. ગ્રંથિ ભેદ આ બધી મિથ્યાતની ગાંઠો છે, અજ્ઞાન અને મિથ્યાતની ગાંઠો છે. એ ગ્રંથિ ભેદાય ત્યારે નિગ્રંથપણો અથવા મોક્ષ માર્ગ શરૂ થાય એમ છે. નિયમસારમાં એક ગાથા છે એવી, માર્ગ તો બહુ સુંદર છે. જગતના બધા જીવો પ્રત્યે નિર્વૈર બુદ્ધિ, એટલે વૈરીઓ પ્રત્યે પણ નિર્વૈર બુદ્ધિ, એવો સુંદર માર્ગ છે. તો એની નિંદા કરનારા નીકળશે. એક ગાથા છે, કોઈ સુંદર માર્ગ, એ સુંદર માર્ગની કોઈ નિંદા કરે તો તું ઉપેક્ષા કરજે એની, એવી એક ગાથા છે નિયમસારમાં. અંશ માત્ર પણ કોઈનો ગુણ નિરખીને રોમાંચિત ઉલસવા, એ ગુણનો પ્રેમ છે અને ગુણની રુચિ છે. એ ગુણની રુચિ જીવને સ્વભાવ સુધી પહોંચાડશે, એ હોવી જોઈએ. અને જો શલ્ય હોય, પૂર્વગ્રહ હોય, તો એ જીવને ગુણ પ્રગટશે તો તને નહીં દેખાય. નુકસાન ક્યાં થશે? કે એ જીવને ગુણ પ્રગટશે તોય તને નહીં દેખાય. કેમ કે તું તો માની રાખ્યું છે કે તો એવો જ છે, તો તારી પ્રમોદ ભાવના ઉત્પન્ન નહીં થાય, તને ગુણ નહીં પ્રગટે. નુકસાન ક્યાં ગયું? કે તને ગુણ નહીં પ્રગટે. કરુણા, જગત જીવના, જગતના જીવના દુઃખ દેખીને અનુકંપિત થવું. અનુકંપા આવે છે. કોઈ જીવ દુઃખી ન હો, કોઈ જીવ જગતમાં દુઃખી ન હો. અને માધ્યસ્થ કે ઉપેક્ષા, કોઈ વિપરીત કરતો હોય, વિપરીત વિપરીતતા પ્રત્યે માધ્યસ્થ એમ કહેવાય છે. ઉપદ છે ને, વિપરીતતા પ્રત્યે માધ્યસ્થ આવે છે. ચાર ભાવનાનું એક પદ આવે છે. હા, અમિત ગતિ આચાર્યનું છે, બરાબર. માધ્યસ્થ વિપરીત વ્રતો, માધ્યસ્થ ભાવમ વિપરીત વ્રતો, સંસ્કૃતમાં એમ છે. માધ્યસ્થ ભાવમ વિપરીત વ્રતો, વિપરીત વૃત્તિઓ વાળા પ્રત્યે મધ્યસ્થ થવું, એના પ્રત્યે દ્વેષ ન કરવો. હા, સદગુણમાં આનંદ માનો, મિત્ર કે વેરી હજો. એ ચાર જે ભાવના છે, ચાર એના આલંબન છે, ચાર તેની રુચિ છે, ચાર તેના પાયા છે, એમ અનેક ભેદે વહેંચાયેલું ધર્મ ધ્યાન છે. ધર્મ ધ્યાન છે એમાં એના ચાર આલંબન છે. ધર્મ ધ્યાન થવા અર્થે એમણે કેવી રીતે લીધું છે કોઈ સ્પષ્ટીકરણ ક્યાંય મળતું નથી. શું કે કયા ચાર આલંબનથી ધર્મ ધ્યાન થાય છે? પણ એ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વભાવ અને સ્વકાળ લેવા જોઈએ, અને તે પણ અભેદ બુદ્ધિએ, અભેદ સ્વરૂપે. ચારેનો આલંબનમાં એક જ તત્વ આવે, નિજ તત્વ આવે. દ્રવ્યના ભેદે, ગુણના ભેદે, પર્યાયના ભેદે, અથવા દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના ભેદે એક નિજ તત્વ જ હોય. એ વિષય બહુ સૂક્ષ્મતાથી પંડિત રાજમલજીએ સમયસારમાં 251 ના કળશમાં ઘણું કરીને વાત લીધી છે. બહુ સૂક્ષ્મ લીધી છે. કોઈ વાર વળી લેશું ત્યારે વાત એનું, બહુ સૂક્ષ્મ વાત. તો એનું ધર્મ ધ્યાન જામે છે, એ આલંબનથી ધર્મ ધ્યાનની ઉત્પત્તિ થાય છે. ચાર તેની રુચિ છે, એટલે ચારે પ્રકારે તેની રુચિ છે. એ ચાર રુચિના શું ભેદ લીધા છે પાછું ક્યાં આવતું નથી. ચાર તેના પાયા છે એટલે મૂળ છે, એના ચાર મૂળ છે ધર્મ ધ્યાનના. એમ અનેક ભેદે વહેંચાયેલું ધર્મ ધ્યાન છે. એ રીતે ધર્મ ધ્યાનના વિષયમાં કૃપાળુ દેવનું જ્ઞાન એટલું બધું ઊંડું હતું કે આપણે અત્યારે સમજી ન શકીએ. કાલે વાત લીધી હતી કે આપણી ધારણા બહારનો, ઇમેજિનેશનના બહારનો વિષય છે, એટલું બધું એ પોતે ઊંડા ઉતરેલા છે એક એક વિષયમાં. આરાધેલું બહુ છે એમને. ગત ભવોમાં શ્રુતનું આરાધન પણ ઘણું કરેલું છે, તેથી શ્રુતની લબ્ધિ હતી. કોઈ ગ્રંથ હાથમાં લઈએ આમ પાના ફેરવી નાખે, અને તમને સારભૂત વાત ક્યાં પડી છે, કાઢીને પાનું કાઢીને આપી દે કે આ જગ્યા જો આવી સારભૂત વાત કરીશ, આખા ગ્રંથની સારભૂત વાત અહીંયા છે. એવી લબ્ધિ હતી. હા, શ્રુતનું આરાધન ઘણું કરે. એટલે શું છે કે આત્મકલ્યાણ અર્થે સત્શ્રુતનું ઘણું સેવન કર્યું હોય, ઘણું વાંચ્યું હોય, ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, ભવાંતર થતાં અમુક લબ્ધિ રહી જાય, બાકી ઉઘાડવી જાય અને લબ્ધિ અમુક રહી જાય, એવું લાગે છે એમના માટે. હું જે પવન એટલે શ્વાસનો જય કરે છે, તે મનનો જય કરે છે, અને જે મનનો જય કરે છે તે આત્મલીનતા પામે છે. આ કહ્યું તે વ્યવહાર માત્ર છે, કેમ કે શ્વાસોશ્વાસ પ્રાણાયામ કરે ને તો એને રોકી રાખી શકે, શ્વાસને હવાને અંદર રોકી રાખી શકે, તો એને પવનનો જય કર્યો કહેવાય, કાબુ મેળવો કહેવાય પ્રેક્ટિસથી. એ મનનો જય કરે છે, એ વખતે મન ત્યાં જ જોડાયેલું રહે, જ્યાં પવન રોક્યો હોય ત્યાંથી ઉપયોગ ન હટી શકે, એટલે બીજો ઉપયોગ જાય નહીં એટલે મનનો જય થઈ ગયો. એ વ્યવહાર માત્ર છે, એમ મનનો જય કરે તે આત્મલીનતા પામે, કેમ કે મન ઉધર ઉધર ન જાય તો આત્મલીનતામાં આવી શકે, પણ એ તો વ્યવહાર માત્ર છે. આત્મલક્ષ્ય થતું હોય તો, નહીંતર તો પછી એ પૂતગળનું આલંબન થઈ ગયું. પવન પૂતગળ છે, પૂતગળના પરમાણુ છે, એનું આલંબન થઈ ગયું તો એથી કંઈ આત્મલીનતા ન આવે. પછી એક વાક્ય બહુ સરસ લખ્યું છે, એ તો વ્યવહાર માત્ર છે, નિશ્ચયમાં તો એમ કેવું છે, નિશ્ચયમાં નિશ્ચય અર્થની અપૂર્વ યોજના સત્પુરુષના અંતરમાં રહી છે. જાઓ, આ બધી યોજનાઓ પવન જય કરવાની ને પ્રાણાયામ કરવાની ને યોગ કરવાની, એ બધા વ્યવહાર છે બહારના, ઉપયોગની ચંચળતાને ઘટાડવાના. શું નિશ્ચય અર્થની એટલે નિશ્ચય પ્રયોજનની અપૂર્વ યોજના, એ તો સત્પુરુષના હૃદયમાં અંતરમાં રહી છે, એ વાત નિશ્ચયની છે એમ કેવું છે. ગુડ વચના વ્રત લીધું છે, કેવી કેવી વાત નીકળી જાય છે 22મા વર્ષે, એક વાક્ય લીધું છે બધો વ્યવહાર ઉડાડ્યો. ચલો એના ઉપર વિસ્તાર લઈશું. પત્રાંક 62 ચાલે છે, પાનું 189. પહેલા પેરેગ્રાફનું છેલ્લું વચનામૃત છે, વિષય ધ્યાનનો ચાલ્યો છે કે ધર્મ ધ્યાન અથવા એકાગ્રતા પ્રગટ કરવા માટે પવનનો શ્વાસનો જય કરે છે, એટલે કેટલાક લોકો પ્રાણાયામ કરે છે. પ્રાણાયામની પ્રયોગની મહાવરો પ્રેક્ટિસ વધે તો ધારેલા સમય સુધી શ્વાસને અંદરમાં રોકી રાખી શકે છે. શ્વાસને લેવાની, મૂકવાની અને રોકવાની જે પદ્ધતિ છે એ પ્રયોગની અંદર, એમાં ધ્યાન ઉપયોગને બહુ પરોવવો પડે તો જ એ પ્રમાણે તમે શ્વાસ લઈ શકો, રોકી શકો કે મૂકી શકો. ત્યાં તમારા ઉપયોગનો રોકાવવું જ પડે. એટલે જ્યારે ઉપયોગ એવી પ્રક્રિયામાં રોકાય શ્વાસોશ્વાસમાં, ત્યારે બીજો ઉપયોગ ન જાય એ સ્વાભાવિક છે. એ રીતે ઉપયોગમાં એક જ જગ્યાએ એકાગ્રતા કેળવવાનો એક પ્રયોગ છે. રસ નથી આવતો, પણ થાય છે શું કે ચંચળતા ઘટે. પહેલા ચંચળતા ઘટે, ચંચળતા જેટલી ચંચળતા ઉપયોગની વધારે એટલી અશાંતિ, માનસિક અશાંતિ વધારે, અને જેટલી ચંચળતા ઘટે એટલી માનસિક શાંતિ આવે. જો માનો કે એક માણસને ભાવતું ભોજન મળે છે, ભૂખ લાગી છે, ભોજન ઈચ્છે છે અને ભાવતું ભોજન મળે છે, તો ત્યાં એની એકાગ્રતા થવાની. બે રીતે અહીંયા માનસિક અશાંતિ ઘટી, એક ઈચ્છિત પદાર્થનો સંયોગ થયો, બીજી બાજુથી ચંચળતા ઘટીને એમાં એકાગ્રતા થઈ. ઈચ્છા વખતે આકુલતા વધી હતી, ઈચ્છા શાંત થતા આકુલતા ઘટી, અને રસ પડવાથી જે એકાગ્રતા થઈ એને લઈને પણ ચંચળતા ઘટી. એટલે બે રીતે ત્યાં માનસિક શાંતિ ઉપજવાનું કારણ થાય છે. અને એટલા જ માટે લોકો ઈચ્છાની પૂર્તિ કરવા માટે 8-10 કલાકની આખી જિંદગી મજૂરી શું કરવા કરે છે કે આપણે ઈચ્છા થાય ને એ પ્રમાણે પદાર્થ મેળવી શકીએ. રોજ 8-10 કલાકની મજૂરી કરીને પણ પૈસા મેળવે છે માણસે, શું કરવા, ઈચ્છિત પદાર્થ એને પ્રાપ્ત થાય. ઈચ્છિત પદાર્થ પ્રાપ્ત થાય એટલે આ રીતે માનસિક શાંતિ આવે છે. લોકો એને સુખ કહે છે, સુખ નથી પણ લોકો એને જગતમાં એને સુખ કહેવાય છે. અને આ સુખનો કોન્સેપ્ટ એટલો બધો દ્રઢ થાય છે કે એ સિવાય બીજું કોઈ સુખ છે એની કલ્પના કરી શકાય એવું નથી. એનું બીજું સુખ જોયું નથી, આત્માનું સુખ લોકોએ જોયું નથી. એટલે આ કોન્સેપ્ટ છૂટવો મુશ્કેલ પડે, કેમ કે એનો અનુભવ બોલે છે કે ભાઈ અમને તો સારું લાગે છે, અમને તો સારું લાગે છે, અમારી ઈચ્છા પ્રમાણે બને ત્યારે અમને બહુ સારું લાગે છે. સારું લાગવાના બે કારણો છે, એક ઈચ્છા શાંત થાય એટલે આકુલતા શાંત થાય, ને એક રસ પડે એટલે ચંચળતા ઘટે. એક જ જગ્યાએ ઉપયોગ લાગી જાય જ્યાં રસ પડે ત્યાં, ચંચળતા ઘટે એટલે અશાંતિ ઘટે. એમ આવા પ્રયોગમાં પણ ચંચળતા ઘટે છે એટલે ઘણા માળા લઈને શું કરવા બેસે છે. આપણે ભોગીભાઈ મિલવાળા છે ને, એ કે હું દર પૂનમે જાતો કે પાલીતાણા જાઉં, કે ભાઈ એકલા આગળ ડ્રાઈવર બેઠો હોય, વાત તો કરવાનું કોઈ કારણ નહીં, એકલો માણસ વિચારે ચડી જાય કે માળા લઈને બેસી જાઉં. એ માળા ગણે ને એટલે ઉપયોગ ઉધર ઉધર ન જાય, નહીતર ભૂતાવળ ઊભી થઈ જાય પાછી વિકલ્પને, નહીં પરેશાન કરે માણસને, હેરાન કરે. પછી પાછું ચાલી જાય, કારણ કે આમાં શું છે કે આમાં તો તમે જે શ્વાસોશ્વાસનો જે પ્રયોગ છે જેને આગળ લોકો યોગ કહે છે, એમાં તો તમે ધ્યાન પૂરવો તો જ એ પ્રયોગ થાય, નહીતર ન થાય. ઉપયોગને તમારે રોકવો જ પડે તો જ તમે એ રીતે શ્વાસ લેવું, મૂકવું ને રોકવું કરી શકો, નહીતર ન કરી શકો. અને એમાં એ પ્રેક્ટિસથી શું છે કે શ્વાસને તમે હવાને વધારે રોકી શકો, પવનને તમે ઓક્સિજન ઇનટેક કરો છો અને કાર્બન ડાયોક્સાઇડ તમે બહાર છોડો છો. ઓક્સિજન જેટલો વધારે રહે અંદર તો હાર્ટ અને છાતીમાં રોકાય છે પવન. તો છાતીમાં અવયવો છે ફેફસા અને હાર્ટ, એટલે ત્યાં ઓક્સિજન વધારે પ્રસરે છે, એટલે તમે હેલ્ધી હેલ્થ પણ તમારી સુધરે પ્રાણાયામથી. એટલે સ્ફૂર્તિ પણ રહીએ, તમને હેલ્થ સુધરે એટલે સ્ફૂર્તિ રહીએ છે. સાતાનો ઉદય હોય, બધું ભેગું થાય એટલે માણસ એક પ્રયોગે ચડી જાય છે. તો કહે છે કે એવી રીતે મનનો જય કરો જે કરે એને આત્મલીનતા કરવી સહેલી છે, પણ એ બધી વ્યવહાર માત્ર છે. લક્ષ્ય બીજું હોય તો આખી જિંદગી પ્રાણાયામ કરીને યોગ કરે કાંઈ હાથમાં ન આવે. ઉલટાનો મિસકોન્સેપ્ટને લઈને માનસિક નબળાઈ ઊભી થાય એનો નમૂનો અમે જર્મનીમાં જોયો. યોગની અંદર દસ શિબિર કરી, વિપશ્યના કોઈ વિપશ્યના કરાવે છે, કોઈ પ્રેક્ષાબો શબ્દ બોલે છે. તો બે સંસ્કૃત શબ્દ છે, બે નો અર્થ એક જ છે. અને ત્યાં સુધી બુદ્ધિ લોકોની પહોંચી છે એમાં શું કરાવે છે, પ્રાણાયામ ઉપરાંત માનસિક રીતે એક બીજો પ્રયોગ આપે છે કે તમને જે ભાવ આવે ને એને જોયા કરો. જોવું એટલે પશ્ય ટુ સી, પશ્ય શબ્દ છે સંસ્કૃતમાં, જો એનો અર્થ થાય છે જોવું. પ્રેક્ષા એટલે જોવું, પ્રેક્ષક નથી કહેતા આપણે નાટક સિનેમામાં, પ્રેક્ષા એટલે પ્રેક્ષકની ક્રિયાને પ્રેક્ષા કહે છે, પ્રેક્ષકની ક્રિયાને પ્રેક્ષા કહે છે. એ શબ્દોમાં એ આકારાંત સ્ત્રીલિંગ છે, ઇકારાંત સ્ત્રીલિંગ છે, એવા બધા શબ્દો છે વ્યાકરણમાં, એને પ્રેક્ષા કહે છે. એ પ્રેક્ષા એટલે જોવું અને વિપશ્યના એટલે પણ જોવું, એ પણ વિપશ્યના એમાં એ આકારાંત સ્ત્રીલિંગ છે, જોવાની ક્રિયા. જોયા જ કરો, બસ તમે જોયા જ કરો, કંઈ સારું નશો કાંઈ નહીં કલ્પો, તમે બસ જોયા જ કરો, બસ તમે જોયા જ કરો. આપણે જેને ઓબ્ઝર્વેશનને અવલોકન કહીએ છીએ ને, એ ટાઈપની પ્રેક્ટિસ કરાવે છે. સામૂહિક પણ કરાવે ને એકાંતમાં પણ એ જ તમને કરવાનું કહે ને, સામૂહિકમાં ઓર્ડર કરે એ પ્રમાણે તમારે ચાલવાનું. અને અમુક ચોક્કસ સંજોગોની વચ્ચે એ બધું કરાવે, મનની શાંતિ મળે એટલે લોકોને સારું લાગે એટલે વારંવાર જાય, બાકી એનાથી કાંઈ આત્મશાંતિ ન મળે. એટલે એમ કે છે કે એ તો વ્યવહાર માત્ર છે. અથવા કોઈ સમ્યક જ્ઞાની જ્ઞાની ધ્યાની પણ એવા પ્રયોગ કરી શકે છે, પ્રયોગ પવનનો જય કરી શકે છે, એકાગ્રતામાં આવી શકે છે, પણ એ બધો વ્યવહાર માત્ર છે. એથી કાંઈ એવા તો ઘણા ધ્યાનના પ્રયોગો છે અને એ આપણા દિગંબર સાહિત્યમાં નાનારણો છે, શિવચંદ્ર આચાર્ય થઈ ગયા એનો પ્રસિદ્ધ ગ્રંથ છે, એના ઉપરથી વેદાંતની અંદર પાતંજલિ યોગ દર્શન નામનો ગ્રંથ થયો છે, એક પતંજલિ નામના એમના મુનિએ બનાવેલો છે, એ શુભચંદ્રાચાર્યના જ્ઞાનારણ ઉપરથી બનાવેલો છે. એમાં ધ્યાનના પ્રયોગોની ઘણી વાત છે, પણ જે દિગંબર આચાર્યો છે એ તો ત્યાં ટોટલ મારે છે કે આ બધો વ્યવહાર માત્ર છે, નિશ્ચયની વાત જુદી છે એમ કરીને પછી નિશ્ચયનું સ્વરૂપ પણ મૂકે છે. એમ અહીંયા એક વચનામૃત બહુ સારું લીધું છે કે નિશ્ચયમાં એટલે વાસ્તવિકતા, એ તો વાસ્તવિકતામાં વાત એવી છે કે નિશ્ચય અર્થની અપૂર્વ યોજના. નિશ્ચય એટલે સાચું ખરેખર અર્થ નામ પ્રયોજન, જે આત્માને શાંતિનું પ્રયોજન છે એની અપૂર્વ યોજના એ સત્પુરુષના અંતરમાં રહી છે. એટલે શું કહેવું છે એમને કે કોઈ જીવની યોગ્યતા કેવી છે, કોઈની કેવી છે, કોઈની કેવી છે, બધાની એક સરખી નથી. કોઈની કોઈ પ્રકૃતિ તેજ હોય, કોઈની કોઈ પ્રકૃતિ શાંત હોય, કોઈની કોઈ પ્રકૃતિ કેવી હોય, કોઈની કોઈ પ્રકૃતિ કેવી હોય, કોઈનો ભૂતકાળ કેવો હોય, કાંઈ કોઈને કયા સંસ્કાર જોર કરતા હોય, કાંઈ કહેવાય નહીં. અસંખ્ય પ્રકાર છે યોગ્યતા અયોગ્યતાના, એવી યોગ્યતા અયોગ્યતાના કેટલા પ્રકાર છે, અસંખ્ય પ્રકાર છે. અનંત પ્રકારના છે, એમાં આ બધી પ્રકૃતિ અને વિભાવોના પ્રકાર અસંખ્ય છે. સ્થૂળ આમ સૂક્ષ્મ ગણે તો અનંત થઈ જાય, પણ સ્થૂળ જે સમજી શકાય એવા. હવે જે સત્પુરુષ છે, જ્ઞાની પુરુષ છે, એ જીવ ક્યાં ઊભો છે, કયા પ્રકારના વિભાવમાં ઊભો છે, કયા પ્રકારની અયોગ્યતામાં ઊભો છે, એનેથી એને કેવી કેવા પ્રકારની યોગ્યતા એ લાવીને પછી મૂળ રસ્તે ચડાવી દેવો, એ સત્પુરુષના જ્ઞાનનો વિષય છે. કેમ કે એ વિષયમાં એમની માસ્ટરી છે. એટલે કોઈ પોતાને મેળે હિત કરવા માંગે તો થઈ શકતું નથી. એનું કારણ શું કે એક તો પોતે ક્યાં ઊભો છે એ જ ખબર નથી હોતી, અને મારે કેવી રીતે આગળ ચાલવાનું છે એને ખબર નથી હોતી. એટલે રોગના નિદાનને પોતાને ખબર નથી, રોગના ઈલાજને ખબર નથી હોતી. પછી પોતાની મેળે દવા કરે, ટ્રીટમેન્ટ કરે, કેવી રીતે હાજર થાય ખબર તો કાંઈ છે. એટલે 466માં એમણે એક વાત કરી છે, એ બહુ સારી વાત કરી છે. એમ કે જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય, કે સમાધિ લગાવીએ, કે યોગના પ્રયોગ કરીએ, કે એવા એવા પ્રકારથી કલ્યાણ થાય, પણ તેથી જીવનું કાંઈ કલ્યાણ થાય નહીં. થઈ જ ન શકે. પોતાની મને ગમે તેટલું કરવા જાય, જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે. કે આ જીવને કેવી રીતે આ રોગમાંથી બહાર કાઢીને તંદુરસ્ત કરવો, એ એક ડોક્ટરની જેમ એ વાત સમજી શકે છે. એટલે ગમે એવી અયોગ્યતામાં ઊભો હોય, પણ જો એને ભાવના થઈ હોય તો, નહીતર સત્પુરુષનું ક્યાં હાલે, તીર્થંકરનું ન ચાલે. પણ એને ભાવના થઈ હોય કે હું રોગિષ્ટ છું, મને કાંઈ ખબર પડતી નથી, અને હું તમારા શરણમાં આવી ગયો છું, અને તમે જેમ આજ્ઞા આપો એમ મારે કરવું છે, તો એને ગમે તેવો રોગી હોય તો એને લઈ આવે. કેમ કે એ એમના લક્ષમાં હોય છે, અને તે પરમ સત્સંગે કરીને સમજી શકાય છે. પછી એને ખ્યાલ આવે છે, જેમ જેમ સત્સંગ થાય એમ એને એનો અનુભવ જ પકડાવે છે કે જો તને આમ થાય છે, જો તને આમ થાય છે, આ કારણથી આમ થાય છે. તપાસે જો તને આ કારણથી આમ થાય છે, જેમ જેમ કહેતા જેમ એને વિશ્વાસ બેસતો જાય, બરાબર છે, મને એ જ કારણ છે, મને ખબર નહોતી. એમને ખબર છે કે મારા કારણની એને ખબર છે અને કાર્યની ખબર છે. એટલે એના અનુભવને પોતે કઈ કઈ કહે છે, એટલે એને વિશ્વાસ આવે છે કે મારા અનુભવ સાથે વાત મેળ ખાય છે. માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા, માટે ધ્યાનના, યોગના, સમાધિના એ બધા વિકલ્પ પોતાની મળે કરવા મૂકી દેવા, આ આજ્ઞા આપી છે એમણે 466માં એ વાત લખી છે. એટલે નિશ્ચયમાં ખરેખર તો નિશ્ચય અર્થની અપૂર્વ યોજના સત્પુરુષના અંતરમાં રહી છે. એટલે એમાં કોઈ પોતાની મેળે ડાપણ કરે તો નકામું જાયું છે. શ્વાસનો જય કરતા છતાં સત્પુરુષની આજ્ઞાથી પરાંગ મુક્તા છે, તો તે શ્વાસ જય પરિણામે સંસાર જ વધારે છે. જો કેવું સરસ સ્ટેટમેન્ટ આપ્યું છે, કે ભલે એમાં એ પારંગત થઈ ગયો હોય યોગના પ્રયોગમાં, અને ખૂબ એને એને રેચક કે છે, કુંભક ને રેચક ને એવા બધા નામ આપ્યા છે એના. એને અંદર પચાવે છે, પવનને સારી રીતે રોકી રાખી શકે. શું એવી રીતે પવન ઉપર જય મેળવવા, શ્વાસોશ્વાસ ઉપર જય મેળવવા છતાં સત્પુરુષની આજ્ઞાથી પરાંગ મુક્તા છે. સત્પુરુષની આજ્ઞામાં એની યોજના પ્રમાણે એના માર્ગે ચાલતો નથી, તો તે શ્વાસ જે પરિણામે સંસાર જ વધારે છે. કેમ કે એનો અહંભાવ થવાનો. એને શ્વાસનો જય છે ત્યાં છે કે જ્યાં વાસનાનો જય છે, અને શ્વાસનો ખરેખર જય તો ત્યારે કર્યો કહેવાય કે જીવને વાસનાનો જય થાય. વારંવાર થતી કોઈ પણ ઈચ્છા એનું નામ વાસના છે. શું જે ઈચ્છાને રોકી ન શકે, તોડી ન શકે, તેના બે સાધન છે. ને એના માટે બે સાધન છે, એક સદગુરુ અને એક સત્સંગ. એના એ બે સાધન છે. તો એ જરૂર વાસનાને પણ જીતી શકે, નહીતર જીતવું મુશ્કેલ છે. તેની બે શ્રેણી છે. જો ઉપર ચાર ચારની વાત કરી હતી, હવે બબેની વાત કરે છે. તેની બે શ્રેણી છે, પરિઉપાસના અને પાત્રતા. પરિઉપાસના એટલે વિશેષ કરીને ઉપાસના કરવી, એની પરિઉપાસના કહે છે. પરિઉપાસના સંધિ થઈને પરિઉપાસના કહે છે. સારી રીતે સેવન કરવું, ઉપાસના કરવી એટલે સેવન કરવું, આરાધન કરવું, અથવા સારી રીતે આજ્ઞામાં રહેવું, એને પરિઉપાસના કહે છે. અને પોતાની પાત્રતા, એની બે શ્રેણી છે પરિણામની. તેની બે વર્ધમાનતા છે, પરિચય અને પુણ્યાનું બંધી પુણ્યતા. શું પરિચય કરે? સત્સંગ સદગુણી જીવોનો પરિચય કરે તો પણ સદગુણ કેળવે. સદગુણી જીવોના પરિચયથી સદગુણ છે એ વૃદ્ધિ પામે છે. એ વર્ધમાનતા લીધી ને, સદગુણ છે એ વૃદ્ધિ પામે છે. ને એટલા જ માટે સત્સંગ કરવાનો બોધ છે. એ સત્સંગની અંદર સદગુણી જીવો આવતા હોય છે, અને એના પરિચયમાં રહેવાનું થાય છે, કે જેથી એને પોતાને પણ સદગુણ વર્ધમાન થાય અને પુણ્યનું બંધી પુણ્યતા. અથવા પોતાને કોઈ પૂર્વનો એવો જ યોગ હોય તો એને સહેજે સહેજે સદગુણ વધા કરે. કેમ કે એને પુણ્યનો યોગ થાય તો એનો સદુપયોગ કરે. જેમ જેમ પુણ્યનો યોગ થાય એનો એ સદુપયોગ કરે. એને પુણ્યનું બંધી પુણ્ય કહે છે. બાકી તો જગતના જીવો તો પુણ્યનો યોગ થાય એનો દુરુપયોગ જ કરે છે. કેમ કે એને પાપાનું બંધી પુણ્ય હોય છે, એટલે પાપનો અનુબંધ કરે છે એ વખતે. જ્યારે આવા જે સન્માર્ગે ચડવાવાળા જીવો હોય છે એને પુણ્યનું બુદ્ધિ પુણ્યતા હોય છે. એટલે એને જેટલી અનુકૂળતા આવે એનો એ સન્માર્ગે જેવા ચાલવામાં જ ઉપયોગ કરે. હા, અમુક ભૂમિકાએ આવે છે, અમુક ભૂમિકાએ જ્ઞાની થવાને યોગ્ય હોય એવી પાત્રતાવાળા હોય તો એ પુણ્યની બુદ્ધિ પુણ્યમાં આવી શકે છે. પેલા સંકેત વાળા પણ આવી શકે છે, આવી શકે છે. અને પેલા સંકેત વાળાને તો પુણ્યનું બંધી પુણ્ય એટલા માટે છે કે એને સત્પુરુષનો યોગ થયો એ જ પુણ્યનું બંધી પુણ્ય છે. એને પુણ્ય યોગે તો એને સંયોગ થયો, અને એમાં એને ઓળખાણ કરી, એની આજ્ઞા રૂચિ, શું એમને વચનની પ્રતીતિ અને સ્વચ્છંદ નિરોધ ભક્તિ કરી, તો એ પુણ્યને બંધી પુણ્ય થયું કે ન થયું? બધા પુણ્યભાવ જ છે, વિકલ્પ છે, બધા પુણ્યભાવ છે. એમાં શું છે કે માણસ પૈસા કમાય અને દુરુપયોગ કરે, ભગવત તો એ પાપાનું બંધી પુણ્ય છે ને. પૈસા કમાવાનો એ તો પુણ્યનો યોગ છે, અને ભોગ ઉપભોગમાં ખર્ચ કર્યો એ પાપ છે. એટલે મોટાભાગે જગતમાં તો પાપાનું બંધી પુણ્ય હોય છે. શું કહેતો? એટલે જેમ કે પુણ્ય યોગે સત્પુરુષનો સંયોગ થયો અને પોતે ઓળખાણ થઈને યોગ્યતામાં પાત્રતામાં આવ્યો, તેને ગુણવૃદ્ધિ થઈ કે ન થઈ? ગુણવૃદ્ધિ થઈ કે ન થઈ? થાય જ તે. પુણ્યનો સદુપયોગ કરો એટલે ગુણવૃદ્ધિ થવાની જ. માનો કે તમને પૈસાની કમાણી થઈ, ઓચિંતા પૈસાની કમાણી, ધાર્યા બાર આવી ગયા, તમે એને સન્માર્ગમાં વાપરતા થઈ ગયા, તો તમને સદગુણ એમાંથી સદગુણ પ્રગટે કે ન પ્રગટે. એક માણસ 100 રૂપિયા નહોતો અને 100 રૂપિયા મળ્યા, એને શાસ્ત્ર ખરીદ્યું અને શાસ્ત્ર સ્વાધ્યાયમાં એનો ઉપયોગ કર્યો, નહીતર તો બીજી જરૂરિયાતમાં કરી શકે કે ન કરે. એમ સદગુણ વધવાનું નિમિત્ત છે. અને સઘળાનું મૂળ, એ બધાનું મૂળ આત્માની સત્પાત્રતા છે. પાત્રતા, એક પાત્રતા શબ્દમાં ઘણું આવે છે, તો એના ઉપર તો આપણે ચેપ્ટર લખેલું. પાત્રતાનું પ્રકરણ મોટું છે, એમાં બધા ઘણી વાતો આવી જાય છે. એટલે બધાનું મૂળ સત્પાત્રતા છે. અત્યારે એ વિષય સંબંધી એટલું લખું છું. દયાળભાઈ માટે પ્રવીણ સાગર રવાના કરું છું. પ્રવીણ સાગર સમજીને મંચાય તો દક્ષતાવાળો ગ્રંથ છે, નહીં તો અપ્રશસ્ત છંદી ગ્રંથ છે. આપણે તો વાંચ્યો નથી, પણ જેમના ખ્યાલમાં હશે એટલે બહુ જ દક્ષતા, એટલે ચતુરાઈપૂર્વક વાંચે તો વાંધો ન આવે, નહીતર એવી સ્વચ્છંદતા કરે ને કેટલા પાપ બાંધે, અપ્રશસ્ત એટલે પાપ પરિણામ થાય એવા, એવો સ્વચ્છંદ ઉત્પન્ન થાય એવો ગ્રંથ છે. એમ કીધું છે વેદાંતનો ગ્રંથ હશે. પ્રવીણ સાગર નામનું પુસ્તક છે. સમજીને મંચાય તો ઠીક એમ કે છે, એટલે લખ્યું હશે કિમજીભાઈ કે વાંચવો કે ન વાંચવો, એટલે પોતાનો અભિપ્રાય એમણે આપ્યો છે એના ઉપર. પુસ્તકનું નામ છે. અસાધારણ વાત છે. ગુરુદેવ કહેતા ને છેલ્લા 2-4 સેંકડામાં આવો કોઈ પુરુષ થયો નથી, એવું તો વારંવાર બોલ્યા છે. છેલ્લા 200-300 વર્ષમાં આવો કોઈ પુરુષ થયો નથી એવું લઈને આવેલા. એ તો આ મનસુખરામ સૂર્યરામ ઉપરના કેટલાક પત્રો છે, એ બધાએ એ દ્રષ્ટિએ વાંચો તો એમના ઉપર ખૂબ બહુમાન થાય એવું છે. એ કેટલો ઊંડો અભ્યાસ છે નાની ઉંમરમાં. બધા 22મા વર્ષમાં જ લખાણા છે. 83મો પત્ર પણ મનસુખરામ સૂર્યરામ ઉપરનો છે. ઊંડાણ વિશાળતા, જ્ઞાનની ઊંડાણ અને જ્ઞાનની વિશાળતા બે જોવા મળે છે. હવે કોઈ ગ્રંથની વાત કરે તો એની અભિપ્રાય આપી દે છે એવું છે. એ ઘણું વાંચન એ ઘણું થઈ ગયું હશે, પણ બહુ ઓછા સમયમાં ઘણું વાંચી શકે, ઘણું સમજી શકે એ જાતનો ઉપયોગ હતો.